स्वर्ग वैभव का मोक्ष मार्ग का साधक है। अपना अनेक जन्म ना जो पापों से ने मटाना अने स्वर्ग की परंपरा द्वारा मोक्ष में पहुंचाना रो ये कोई एक साधन हो जमा एक उत्कृष्ट साधन आप पंच कल्याण महोत्सव से कल्याण का प्रत्यक्ष दिन का एक सुरनर चौबे कहे इन समय की जो अद्भुत महिमा तो कहा मुख कहे इनके आनंद छे उल्लास छे इना भाव छे वैराग्य छे इन्हीं आपे कोई बात कथनी थी सकती ना थी। हाँ भगवान नाम जिन मंदिर में प्रतिष्ठा महोत्सव करो एक महान पुण्य कारण छे पद्मनंदी शास्त्र में आए थे कि कोई कुंडली ना पान ना जेकुए नानकरो जिनाले करे अने एमा जवना दाना जेकला प्रतिमा विराजमान करे तो एनु पण एक महान पुण्य छे। ए अपने तो मोटो महान भव्य जिनाले करिए छे चार मार्ग में विराजमान करते तो एनु महान साथी सहित मूल्य हो दिनेन्द्र भगवान नु महिमा जो के भले साक्षात जिनेन्द्र भगवान हो अपना अध्यात्म पंच संग्रह शास्त्र में एम कहू छे के 10,000 सामान्य केवड़ी हो इना करता पण एक तीर्थंकर नु मूल्य वधारे छे केम के तीर्थंकर थकी आखू शासन चाले छे ये दिव्य धनी खड़े छे तीर्थ એટલે કલ્યાણ ના કરનારા તીર્થ નો બીજો અર્થ ઉપદેશ પણ થાય કે જે કલ્યાણ માર્ગ નો ઉપદેશ આપનારા છે એવા જે તીર્થંકર ભગવાન છે એ ભલે વિદેહ ક્ષેત્ર માં લાખો કેવળીઓ બિરાજમાન છે પણ એ સિમંદર ભગવાન નું જે મૂલ્ય છે એનું મહત્વ છે એ બીજા લાખો સામાન્ય કેવળીઓ કરતા પણ વધારે છે અને આવા તીર્થંકર ભગવાન કરતા પણ એ તીર્થંકર ની જે પ્રતિમા છે એનું મહત્વ એના કરતા પણ અટકેલું છે. સાક્ષાત વિવિધ ભગવાન હોય એ તો આત્મહિત નું ઉત્કૃષ્ટ કારણ હોય છે, પણ આ જીન પ્રતિમા છે એનું મૂલ્ય એ સાક્ષાત વિરેન્દ્ર કરતા પણ, 10,000 તીર્થંકર કેવડી કરતા પણ એક જીન પ્રતિમાનું મહત્વ વધારે છે. એનું કારણ એ છે કે તીર્થંકર ભગવાન છે એ તો અમુક કાર્ય હોય છે, એનો મર્યાદિત સમય હોય છે, પણ આજે જીન પ્રતિમા છે એ તો ઘણા લાંબા સમય સુધી અને ઘણા ભવ્ય જીવન માટે એ આત્મહિતનું સાધન થઈ શકે છે. આપણને એમ થાય કે જે સાક્ષાત જીનેન્દ્ર ભગવાન હોય અને આ તો એના પ્રતિમા છે, તો એમાં તો ઘણો મોટો ફેર પડી જાય. જે સાક્ષાત જીનેન્દ્ર ભગવાન હોય, ભગવાન નું સમર્પણ હોય, ભગવાન ની દિવ્યતાની કરતી હોય અને આ જગતમાં સાક્ષાત જીનેન્દ્ર ભગવાન થી વધારે ઊંચું તો કોઈ આત્મહિત નું સાધન હોય શકે નહીં, તો આ જીન મંદિર છે, જીન પ્રતિમા છે એનું મહત્વ એનાથી પણ, એના જેટલું અથવા એનાથી પણ વધારે અટકેલું શા માટે? આ જે જીન પ્રતિમા છે એ જીન પ્રતિમા એના શાસ્ત્રોક્ત વિધિ વિધાન મંત્ર સંસ્કાર એ વડે એને પ્રતિષ્ઠિત કરવામાં આવે છે અને પ્રતિષ્ઠિત પ્રતિમા પૂજ્યપાલને પ્રાપ્ત થાય છે અને એ સાક્ષાત જીનેન્દ્ર જ બની જાય છે. જીન પ્રતિમા જીન સારથી જીને બનારસ સાહી જાતિ ભક્તિ પ્રસાદ સો કેનો ગ્રંથ નિવાસી. આ જીન પ્રતિમા એ સાક્ષાત જીનેન્દ્ર ભગવાન જ છે. આપણે જો એને જીનેન્દ્ર ભગવાન ન માની શકતા હોય, ન સમજી શકતા હોય તો એ આપણા દુર્ભાગ્ય છે. એમાં એમ પણ કહ્યું છે જો જીન પ્રતિમા પ્રમાણે જીન સારથી એ જીન પ્રતિમા જાતિ અલ્પ ભવ સ્થિતિ જાતિ સોઈ જીન પ્રતિમા પ્રમાણે જીન સારથી જેના જીન પ્રતિમામાં જે સાક્ષાત જીનેન્દ્ર ભગવાનને જોઈ શકે છે એના અલ્પ ભવ સ્થિતિ રહી જાય છે, એ પછી દૂર ભવ્ય નથી હોતો, નિકટ ભવ્ય હોય છે. એ જીનેન્દ્ર ભગવાનના પ્રતિમા એ સાક્ષાત જીનેન્દ્ર ભગવાન જ છે. એ જીનેન્દ્ર ભગવાનમાં જીનેન્દ્ર પ્રતિમામાં કોઈ પણ ફેર હોતો નથી. કેમ કે આપણે તો આ પંચકલ્યાણ કરીએ છીએ એ તો એક અભિનય છે, એક નાટકમાં નાટક કરે તો એ જાતનો એક આપણે એવો વેશ કરીએ છીએ કે ક્યાં સાક્ષાત ભગવાન છે, ક્યાં દેવો ક્યાં આવે છે, એ ક્યાં એ રીતે આપણે કરીએ છીએ, તો એ ખરેખર એ પ્રકારે નથી. આ ભગવાનના કલ્યાણ છે ને એ આપણા કલ્યાણનું જ કારણ છે અને એ ભગવાનના કલ્યાણ એ કોઈ વેશ ભજવવાનો નથી, અભિનય નથી. એનું કારણ એ છે કે એ વિધિ વિધાન મંત્ર સંસ્કાર વડે થતી ક્રિયાઓ હોય છે, શાસ્ત્રોક્ત ક્રિયાઓ હોય છે, કે એમાં એટલો એના વિધિ વિધાનથી એટલો ફેર પડે છે કે ભગવાનમાં એ પ્રતિમામાં પથ્થરમાં ભગવાન પણ આવી જાય છે અને આપણામાં પણ મોક્ષ માર્ગ પણ અચૂક આવી જાય છે. ભગવાનના કલ્યાણમાં જે હાજરી આપે ભાગ લઈએ અને પોતાનું કલ્યાણ ન સાધે એમ કદાપી બની શકે નહીં. કલ્યાણ કોને કહેવાય? કલ્યાણમ કરોતિ ઇતિ કલ્યાણકઃ. કે જે કલ્યાણનું કારણ હોય એને કલ્યાણ કહેવામાં આવે છે. આ જગતમાં કલ્યાણનું કારણ તો એકમાત્ર સમય દર્શન છે. અત્યારે ગુરુદેવ આપણને કહ્યું કે સમય દર્શન કોને કહેવાય? પોતાના સ્વરૂપને જાણવું, પોતાના સ્વરૂપનું જ્ઞાન કે સમય જ્ઞાન અને સ્વરૂપ માલિનતા કે સમય ચારિત્ર. આ સ્વરૂપ કો જાન પાએ જો સમ્યક જ્ઞાન કલા, આપરૂપકો ભિન્ન જાણે જો સમ્યક જ્ઞાન હે, આપરૂપકો જાન પણ જો સમ્યક જ્ઞાન કલા હે, આપરૂપ મેં સ્થિર ભયે જો સમ્યક ચારિત સ્વરૂપ. એ પોતાના સ્વરૂપમાં જે ભાવ પરિણત જે જાણતું તે જ્ઞાન દેખે તે દર્શન હોય છે. જ્ઞાન દર્શન ના સમા યોગે સુચારિત્ર હોય છે. એ આવો જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે એ સમ્યક રત્ન રહે છે. એ જ આત્માના કલ્યાણનું કારણ છે. એનાથી કર્મનું બંધન થતું નથી. અત્યારે ગુરુદેવ એમ કહ્યું કે કર્મ બંધનનું કારણ નથી. જેટલો કચાસ છે યોગ અને કસાય છે એનાથી ભલે એટલું ખરું કે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને તીર્થંકર ગોત્ર બંધાય, સમ્યક ચારિત્ર હોય એને જ આહાર શરીરનું બંધાય, પણ તેમ છતાં એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર એ કોઈ કર્મ બંધનું કારણ નથી. એ તો કર્મની નિજરાનું કારણ છે. એટલે એ કલ્યાણનું કારણ. સમ્યક તો જીવ પણ પરિણામ તો દ્રષ્ટિ હોય છે, સમ્યક્તવંત પરિણામ તો દુષ્ટાસ્ત કર્મ ક્ષય કરે. એ આઠેય પ્રકારના કર્મનો ક્ષય કરનારો હોય છે. જે આપણું કર્મનો ક્ષય કરે આપણા આત્માના સુખનું સાધન હોય એને કલ્યાણ કહેવાય. આ સમ્યક દર્શન જ આત્માના સુખનું કારણ છે. એ કેવું કાળ તેવું લોકમાં સમ્યકત્વ સુખકારી સકલ ધર્મ કા મૂળ એ ઈસ બિન કર્મી દુઃખકારી. રહી મેરુ પર્વત સમ અકંપ સુનિર્મળા સમ્યકત્વને એ શ્રાવકો દુઃખ નાશ અર્થે જ્ઞાનમાં જાતવે. આત્માને દુઃખ મટાડવાનું અને સુખનું કારણ સમ્યકત્વ છે. માટે ખરેખર આ સમ્યક દર્શન એ જ કલ્યાણનું કારણ છે. આપણે એ વાત સમજવી છે કે આપણા આત્માનું કલ્યાણનું કારણ સમ્યક દર્શન છે તો આ પંચકલ્યાણ કેવી રીતે છે? એ નિશ્ચયથી તો સમ્યક દર્શન કારણ છે, પણ એ સમ્યકત્વનું સાધન એ સમ્યક દર્શનના જે અનેક પ્રકારો કયા છે એમાં આ જીનેન્દ્ર પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ પણ સમ્યકત્વનું એક મહાન કારણ છે. આ ભગવાનના પ્રતિમાં સાક્ષાત ભગવાન તો સમ્યક દર્શનનું કારણ છે, પણ આ ભગવાનના પ્રતિમાં પણ સમ્યક દર્શનનું કારણ છે. આ નવ દેવતામાં ભગવાનના પ્રતિમા જીન મંદિર જીન પ્રતિમા એનો પણ સમાવેશ હોય છે. એ જે કલ્યાણ કોને કહેવાય? જે કર્મને નિદ્રા કરે સુખનું કારણ, જે મોક્ષ માર્ગ અને મોક્ષનું સાધન હોય એ બહુ કથાનથી શું નરવરો જે સિદ્ધયાગત કાલે અહો, જે સિદ્ધ તે ભયો હવે સમ્યક્ત મહિમા જાણો. આ સમ્યકત્વથી બધા મોક્ષે જે ગયા છે અત્યારે જાય છે અને હવે પછી થશે, તો એ બધા સમ્યકત્વના કારણે જ જવા જશે. ગ્રહસ્થ મોક્ષ માર્ગસ્થ મોહવા અણગારો ગ્રહી મોહ મોહી નો મોહિ. એ ગ્રસ્ત હોય ભલે સમ્યક દ્રષ્ટિ હોય તો પણ મોક્ષ માર્ગે છે, અને મિથ્યા દ્રષ્ટિ મુનિ હોય તો પણ મોક્ષ માર્ગે નથી. સમ્યક્તેને સંયુક્ત ધ્રુવ નિર્વાણ સંગમાં મિથ્યા દસો યસો જીવ સંસારે ભ્રમણમ સરા. એ મિથ્યા દ્રષ્ટિ જીવ સંસારમાં જ નિરંતર ભ્રમણ કરે છે. આ ગુરુદેવ આપણે બોલ્યા દરસ વિશુદ્ધિ ભાવના ભાઈ સોલહ તીર્થંકર પદ પાય પરમ ગુરુ હો જય જય નાથ પરમ ગુરુ. દરસ વિશુદ્ધ ધારે જો કોઈ તાકો આવા ગમન ન હોય, એ જેને સમય દર્શન હોય એને મોક્ષ માર્ગ અને મોક્ષ નક્કી થઈ જાય છે. એક સમયનું સમય કરતો હોય તો પણ એનો મોક્ષ નક્કી થાય. આત્માની જે કઈ વિશેષતા છે એ પણ સમ્યકત્વના કારણે છે, એટલે એ સમ્યકત્વ આપણા કલ્યાણનું કારણ છે. શા માટે સમ્યક દર્શન કલ્યાણનું કારણ છે? કે આત્માની એ માતાજીના પ્રશ્નાવતમાં માતાજીના પોતાની ગલતી નરસન્ય તે સુખતાર્થ તે સુરવીર ને પંડિત તે સ્વપ્ને મળે ન કર્યું ન જેણે સિદ્ધિ કર સમ્યક કર્યું. ચક્રેશ કેશવ નાળ આત્માના જે કઈ ગુણો છે એ પણ સમ્યક તત્વના કારણે છે, એટલા માટે આ સમ્યક તત્વ કલ્યાણકારી છે. સમ્યક્ત ગુણ વિખ્યાત દોષ તો એમ મનસ વિચારીને કરતી તને મનજી રીતે બહુ કથન છે કરવું કરે. આત્માના જે કાંઈ અવગુણો છે, જે કાંઈ સમસ્યાઓ છે, દોષો છે, એ બધાનું મૂળ કારણ મિથ્યાત્વ છે. અને આત્માના બધા ગુણોની પ્રગટતાનું કારણ સમ્યકત્વ છે. સર્વગુણાસ્તે સમ્યકત્વ જાણીને ગુણ દોષ ધારો ભાવથી ગુણ રત્નને એ ચાર ઋત ગુણ રત્નો વિશેને પ્રથમ દિવસો પાન છે. તો સમ્યકત્વથી બધું જ આત્માની મહત્તા છે. આત્માનું જો પૂજ્ય પણ આપણે કહીએ તો પણ એ સમ્યકત્વના, એટલા માટે આ સમ્યક દર્શન કલ્યાણકારી છે. એ જીવ મુક્ત તબક્કે વાય ચંદ તબ જ્ઞાન દર્શન મુક્તને સબ લોક માહી અપૂજ્ય ચલ સબ લોકો કરેલ છે. તો એ રે ધર્મ દર્શન મૂળ ઉપદેશ્યો જેનો એ શિષ્યને તે ધર્મ નિજ કરણે સુણે દર્શન રહિત નહીં વંદ્ય છે. તો એ સમ્યક દ્રષ્ટિ ચાંડાળ હોય તો પણ પૂજ્ય છે, અને મિથ્યા દ્રષ્ટિ બે હોય તો પણ તે પૂજ્ય નથી. તો આત્માનું જે પૂજ્ય પણ છે, વિશેષતા છે, આત્માની કોઈ શોભા હોય, સુંદરતા હોય, તો જેમ ચંદ્ર તારક ગુણ બિંબ વિશે જેમ ચંદ્ર તારક ગણ વિશે બહુ શોભે ગણ તેમ શોભતું જેન ભક્ત દર્શન જ્ઞાન દર્શન નિર્મળ. એ આત્મા જે કઈ આત્માની શોભા છે એ બધી આ સમ્યક દર્શનના કારણે છે, એટલા માટે આ સમ્યક દર્શન આ કલ્યાણ કરે છે. હવે આ સમ્યક દર્શન કલ્યાણકારી છે, એ સમ્યક દર્શનની પ્રાપ્તિ આપણે કરવી છે. તો એ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવા માટે આપણને આ દેવ ગુરુ શાસ્ત્ર એક આધાર છે, એ જ નિમિત્ત છે, એ જ સહાયક છે, એ જ માર્ગદર્શક છે. એના વગર આપણને બીજું કોઈ શરણ હોતું નથી. તો વર્તમાન કાળમાં એ આપણા માટે જે પ્રત્યક્ષ સાક્ષાત દેવ એની તો ઉપસ્થિતિ હોતી નથી. આ ગુરુ પણ દુર્લભ છે અત્યારે, અને શાસ્ત્ર એ છે. તો આ દેવ શાસ્ત્ર ગુરુ ત્રણેયનું કોઈ ધામ હોય તો આપણું આ જીન મંદિર છે, અને એ જીન મંદિરનું કારણ આ પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. એટલે એ આજે પંચતલ્પ જૈન મંદિરમાં દેવશાસ્ત્ર ગુરુનું સ્થાન છે, નવ દેવતાનું સ્થાન છે, પંચ પરમેશ્વરીનું જૈન મંદિર, જૈન પ્રતિમા, જૈન વાણી, જૈન ધર્મ બધાનું એક કારણ છે. અને એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એ બધાથી એક ઉત્કૃષ્ટ છે. એટલા માટે આ આપણા આત્માનું આપણે કલ્યાણ સાધવું છે, એ કલ્યાણ આપણે આ પંચ કલ્યાણ અને જૈન મંદિરના દ્વારા આપણે સ્થાપી શકીએ છીએ. આપણે આ પંચકલ્યાણ છે જે સ્વર્ગના દેવો એનું ભગવાનનું તો સંપૂર્ણ જીવન કલ્યાણ સ્વરૂપ હોય છે. એ ભગવાનના એક એક સમય, એક એક ઘડી, એક એનું આખું જીવન, એની ચર્યા એ પોતે કલ્યાણ તરણ તારણ છે, પોતે જ કલ્યાણ સ્વરૂપ છે અને બીજાને પણ કલ્યાણનું કારણ છે. ભલે ભગવાન ઉપદેશ નથી આપતા, એ તો જ્યારે કેવળ જ્ઞાન થાય દિવ્ય ધ્વનિ અવડે જ ઉપદેશ આપે છે, પણ તેમ છતાં એનું સમગ્ર જીવન એ જગતના જીવનને મહાન કલ્યાણનું કારણ છે. એનાથી વધારે કલ્યાણનું કારણ જગતમાં બીજું કોઈ હોતું જ નથી. તો આવા મહાન કલ્યાણના કારણ એવા કે જીનેન્દ્ર ભગવાન છે. એ જીનેન્દ્ર ભગવાનના એ આપણે પ્રતિષ્ઠા કરીએ છીએ, તો જીનેન્દ્ર ભગવાનની પ્રતિષ્ઠા એના સમગ્ર જીવન વડે તો આપણે ન કરી શકીએ. પણ એના જે મુખ્ય પાંચ પ્રસંગો છે એ કે જે એના આખા જીવનનું પ્રતિનિધિત્વ કરનારા છે. ભગવાનના જીવનના આખો સાર નિચોડ, એનું તાત્પર્ય, એનું પ્રતીક, એનું પ્રતિનિધિત્વ, એનું સિમ્બોલ એના પાંચ પ્રસંગમાં આવી જાય છે. ગર્ભકલ્યાણ, જન્મ કલ્યાણ, દીક્ષા કલ્યાણ, કેવજ્ઞાન કલ્યાણ અને નિર્વાણ કલ્યાણ, એમાં એ પાંચમાં આખું જીવન ભગવાનનું સમાઈ જાય છે. આ બધા ભગવાનમાં અમુક અમુક બાબતમાં ફેરફાર હોય, ભગવાનનું જન્મસ્થળ જુદું હોય, માતા પિતા જુદા હોય, એનું આયુષ્ય જુદું હોય, એ પ્રકારે, પણ તેમ છતાં જે સામાન્ય રીતે જોઈએ તો બધા ભગવાનના આ પાંચેય કલ્યાણ એક સમાન હોય છે. સ્વર્ગના દેવો એ ભગવાનના કલ્યાણ ઉજવે છે, અને એ કલ્યાણકો જે ઉજવે છે એ પોતાનું અવશ્ય કલ્યાણ પ્રાપ્ત કરે છે. એ સમ્યક દર્શન એ આત્માનું કલ્યાણ છે. તો આ ભગવાન ભગવાનના કલ્યાણકમાં જે પ્રાપ્ત આપણે લેનારા, એ ભગવાન એક એવી વસ્તુ છે કે એ નિષ્ફળ નથી જાતા. ભગવાનની વાણી જો એટલે ગણધર ભગવાન કેવા કોઈ ન હોય તો એ ભગવાનની વાણી ખરતી નથી. એટલે ભગવાનની વાણીને 100% સંપૂર્ણપણે ગ્રહણ કરનારા ગણધર ભગવાનની હાજરી હોય તો જ એની ભગવાનની વાણી કરે છે. એટલે ભગવાનનો સંયોગ, ભગવાનનો યોગ કોઈ દિવસ નિષ્ફળ જતો નથી. અને એ જગતના જીવો પોતાનું કાંઈ ને કાંઈ અવશ્ય કલ્યાણ તો કરે જ છે. તો એમ આપણે પણ એ આ ભગવાનના પંચ કલ્યાણ આપણે ઉજવીએ અને આપણું કલ્યાણ ન કરી શકીએ એ તો આપણા અંતભાગ એવું બને જ નહીં. ખરેખર આપણે સાચા દિલથી, ભાવથી, ભક્તિથી, ઉલ્લાસથી, વૈરાગ્યથી, આપણે તન મન ધનથી એકદમ સમર્પણતાથી આપણે ભગવાનના કલ્યાણ પહોંચીએ તો આપણા આત્માનું કલ્યાણ અવશ્ય થાય છે. એ કલ્યાણ ન થાય એમ બને નહીં. એ પથ્થર પણ ભગવાન બનીને નીકળે તો આપણે તો ચૈતન્ય પદાર્થ છીએ, અને આપણે એમને કલ્યાણકમાંથી બહાર નીકળીએ એમ ક્યારેય બની શકે નહીં. તો આપણે પણ સમ્યક દર્શન પ્રાપ્ત કરીએ, સમ્યક અથવા સન્મુખતા પણ કરીએ, એ સમ્યક આત્માની આત્માથી પણ કરીએ, એ આત્માથી પણ હોય તો એની દ્રઢતા કરીએ, અને એ આત્માથી પણ દ્રઢતા હોય તો સમ્યક તત્વના માર્ગે જઈએ, અને સમ્યક તત્વના માર્ગે હોય તો સમ્યક તત્વની પણ પ્રાપ્તિ કરીએ. તો આપણે એ કાંઈક ને કાંઈક આપણા આપણા આત્માની ઉપલબ્ધિ આપણે કરીએ એ આ પંચ કલ્યાણકનો ફળ છે. એ આપણા મિથ્યાત્વ કાંઈક મંદ પડે, આપણા અનંત આનંદમાં પછપ આવે, આપણા વિષયો વિષય કસાય વિરમે, આપણા આપણા પાકો કાંઈક ચડે, આપણને કાંઈક કોઈનું પણ સંપાદન થાય, તો કઈક ને કઈક આપણું આત્માનું હિત ન થાય એવું કોઈ દિવસ બને નહીં. આ કલ્યાણક ની અંદર જે ભાગ લીધો એ પોતાનું કલ્યાણ કરીને જ બહાર નીકળે છે. પથ્થર પ્રતિમા ભગવાન થઈને, સાક્ષાત ભગવાન થઈને પથ્થરના પ્રતિમા નીકળે, ધાતુના પ્રતિમા નીકળે, અને આપણે ચૈતન્ય એમ ધોળામૂળા જેવા બહાર આવીએ એમ કોઈ દિવસ બને નહીં. એટલે આપણા આત્માનું કલ્યાણનું જ એક કારણ છે. તો આ પંચકલ્યાણ પ્રતિષ્ઠાના જે મુખ્ય અંગો છે એ સૌથી પહેલું શાંતિ જાપ હોય છે. એ આ પંચકલ્યાણ પ્રતિષ્ઠાની શરૂઆત શાંતિ જાપથી થાય છે, એની પૂર્ણાથી શાંતિ યજ્ઞથી થાય છે. એ આજે મંત્રનો જે જાપ છે એ એનાથી આપણે આ કામ કરવાનું હોય છે. જો મન્યતે જ્ઞાયતે ઇતિ મંત્ર, જે આત્માને જાણે તે મંત્ર છે. મંત્રની જુદી જુદી પરિભાષાઓ આપણા શાસ્ત્રમાં છે, ખાસ કરીને જે જ્ઞાનવર્ણ શાસ્ત્ર છે સુખચંદ્ર આચાર્ય દેવનું, વસુધંજી સાવકાચાર છે, અને ખાસ કરીને તો જૈતન આચાર્ય દેવનો જે પ્રતિષ્ઠા પાઠ છે, તો એમાં આ મંત્ર વિશે ઘણી બધી બાબતો છે. એ ખરેખર તો આપણે આજે પ્રતિષ્ઠા કરીએ છીએ ને એ પણ મંત્રને આધારિત હોય છે. એ આ ગર્ભ કલ્યાણ, જન્મ કલ્યાણ, દીક્ષા કલ્યાણ, જ્ઞાન કલ્યાણ, એટલે નિર્વાણ કલ્યાણ તો આપણે સમારોપણ કરીએ છીએ, પણ એ આપણે આપણે જીનેન્દ્ર બીમ, અરિહંત ભગવાનનો બીમ કરીએ છીએ. નિર્વાણ તો નિર્વાણ ભક્તિ અને નિર્વાણ સૂચા કરીએ આપણે, પણ એ આપણે એના ચાર કલ્યાણકના મંત્ર સંસ્કારની રીતે આપણે હોય છે. સિદ્ધ બીમ હોય તો પંચ કલ્યાણ પાંચેય હોય. તો અહીંયા કહેવાનું હોય છે કે એ આજે ભગવાન છે ને એ ભગવાનમાં પણ ભગવાન પણ એના મંત્ર સંસ્કારથી આવે છે, એના શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી આવે છે. એ મંત્રનું પણ એક પ્રકારનું અમુક મહાત્મ્ય હોય છે. મંત્ર એ મનને નિયંત્રણ રાખે તે મંત્ર કહેવામાં આવે છે. એ સામાન્ય રીતે આપણે આ શાંતિ જાપનું કારણ તો એ હોય છે કે આપણે બધા તો પુણ્યશાળી છીએ, પણ તેમ છતાં વર્તમાન આપણો પંચમ કાળ છે અને કોઈ આપણને વિઘ્ન, બાધા, અડચણ, કોઈ આપત્તિ તો એવું કાળના પ્રભાવથી પણ બની શકે છે. તો એવું કાંઈ ન બને અને આપણો પ્રસંગ સમસૂત્રો પાર ઉતરે એટલા માટે આ શાંતિ જાપનું એક વિધાન હોય છે. એ ખરેખર તો આખી જે પરિકલ્યાણ પ્રતિષ્ઠાની વિધિ છે ને એ મંત્રના આધારે જ હોય છે. આ બધા પ્રકારના મંત્ર હોય છે, એ બહારથી દેખાતું નથી. બહારથી આમાં શું છે કે પંચકલ્યાણ પ્રતિષ્ઠામાં બહારથી દેખાવાનું જુદું હોય છે, અંદરમાં પણ બીજે વિધિ વિધાન ચાલતા હોય છે. એ ગર્ભ કલ્યાણકના, જન્મ કલ્યાણકના, દીક્ષા કલ્યાણકના એવી બધી માળા ફેરવવાની હોય છે, તો બીજા પ્રતિષ્ઠાચાર્યો એ બધા કામ કરતા હોય છે. તો એ એ જે મંત્ર સંસ્કાર છે એના જે કાંઈ વિધિ વિધાન છે એનાથી જે આત્મા પૂજ્ય બને છે. તો આ આપણું આજે કામ, આજે કંઈ આપણે કાર્ય કરીએ છીએ એ મંત્રથી જ કરીએ છીએ. આપણું આજે પ્રતિષ્ઠાનો જે મંત્ર હોય છે ને એ સામાન્ય રીતે દરેક જગ્યાએ એ પંચ પરમેશ્વરનો મંત્ર હોય છે. એ ઓમ રામ હ્રીમ હૂમ હોમ રહ અતિ અવસા સર્વ શાંતિ કુરુ કુરુ સ્વાહા. એ ઓમ એ પંચ પરમેશ્વરનું પ્રતીક છે. રામ છે, રામ અરિંદ ભગવાનનો બીજ મંત્ર છે. હ્રીમ સિદ્ધ ભગવાન માટે છે. રામ હ્રીમ હોમ એ આચાર્ય માટે છે. હોમ એ ઉપાધ્યાય માટે છે. અને રહ એ સાધુ પરમેશ્વર માટે છે. અતિ અવસા એ પણ અરિયંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એના પહેલા અક્ષર હોય છે. એ આ પંચ પરમેશ્વર આપણા આદર્શ છે, આપણા આરાધ્ય છે, આપણા પૂજ્ય છે, આપણા ઈષ્ટ દેવતા છે. એને આગળ રાખીને જ આપણે કામ કરીએ છીએ. એટલે એ આ પંચ પરમેશ્વરના મંત્રની માળા આપણે ફેરવવાની હોય છે. સામાન્ય રીતે એકી આંકડામાં બી અડા જાય છે. આપણે 1.25 લાખ મંત્રનો એ જાપ આપણે ઓછામાં ઓછો કરીએ તો એ એટલા મંત્રના જાપ એક એની એની કરવાનું. ખરેખર તો શું છે કે આ મંત્ર જે છે ને કેમકે અમે તો રોજ મારા ફેરવી છે, અમને તો કઈ એનું ફળ દેખાતું નથી, અમને તો ખબર પડતી નથી કે એમાં શું હોય. પણ મંત્ર નો એક પ્રભાવ હોય છે. મંત્ર છે ને એ યોગ્ય રીતે ન એનું કરવામાં આવે તો એનો દુષ્પ્રભાવ પણ થાય છે, અને યોગ્ય રીતે કરવામાં આવે તો એનો સુપ્રભાવ આપણને મળે છે. એ આ દર્શનાચાર્ય દેવે બે મોઢેમાંની પરીક્ષા કરી, એ મંત્ર દ્વારા કરી, તો એને એકમાં એક વખત વધારે અક્ષર હતો, એકમાં ઓછો હતો. તો પોતે મંત્રની સાધના પોતાની જાતે કરી અને એ મંત્ર સુધાર્યો. તો અને એ મંત્ર છે એનું એક આસન હોય છે, સ્થાન હોય છે, ક્ષેત્ર હોય છે, એ બધાનું પણ એક મૂલ્ય હોય છે. સામાન્ય રીતે એ શુદ્ધિનું પણ એક બહુ મહત્વ છે. એટલે આપણે આજે મંત્રનો જાપ ચા પાણી પહેલાં સવારમાં કરીએ એ વધારે ઉત્તમ કહેવાય. એ મંત્ર જે છે એ મંત્રનો આપણે જે જાપ કરીએ તો એ મંત્રનો જાપ એ મોટેથી ઉચ્ચારીને કરવાની જરૂર નથી હોતું, મનમાં જ કરવાનું હોય છે. અને એના માટે સફેદ શુદ્ધ વસ્ત્ર એ ઉત્તમ છે. એ સફેદ, લાલ અને પીળા એ ત્રણ વસ્ત્ર શુભ કહેવાય, પણ સફેદ સૌથી ઉત્તમ છે. બીજા વસ્ત્ર અશુભ કહેવાય છે. એ મોતીની માળા, સોનાની માળા પણ શ્રેષ્ઠ કહેવાય, પણ આપણે સામાન્ય રીતે મોતીની માળા વાપરતા હોય છે. એ આપણે આ આપણા વિજ્ઞાનો દૂર કરવા માટે એ સામાન્ય રીતે એ આપણી જે મધ્ય આંકડી છે અથવા તો અનામિકા છે એનાથી માળા ફેરવવાની હોય છે. આપણી માળા છે ને અંગૂઠા ઉપર રાખી અને મધ્યમાં એ આ જે મધ્યમાં છે એ મોક્ષ માર્ગની સાધક હોય છે, અને આ વિજ્ઞાનનું નિવારણ માટે અનામિકા હોય છે. એ અનામિકા અથવા તો એનાથી આપણે એ માળા ફેરવવાની હોય છે. એ માળાના 108 મણકા હોય છે. આપણા પાપ છે ને 108 પ્રકારના કહેવાય છે. સમનામ સમારંભ આરંભ મનવચન કીનો પ્રારંભ ભૂતકાળિત મોદન કરી રે ક્રોધાદી ચતુષ્ય ધરિતે તદ આઠ જૂન બે દન તે અગતિને પરિચય દન તે તિનકી કહો કો લો કહાની તુમ જાનત કેવલ નાહી. એ સમરમ સમારમ આરંભ મન વચન કાર ભૂતકાળિત અનુમોદન એટલે 3, 9, 47 અને એને ક્રોધ માન માયા લો 47 ગુણી એટલે 108. તો આપણા કુલ પાપના પ્રકાર 108 હોય છે. એ અને આ મારાના માનતા પણ 108 કહેવાય છે. આપણા લૌકિક માન્યતા પ્રમાણે એ એમ કહેવાય છે કે આપણે રોજ 700 શ્વાસ લઈએ છીએ ને 21,600 લઈએ છીએ, એટલે દિવસના 12 કલાક તો તે રોજના 10,800 શ્વાસ લઈએ છીએ. એટલે એનો અનુપાત કરીને તો પણ આમાં 100 થી ભાગીએ તો પણ 108 આવે છે. એ આપણો જે મેરુ પર્વત છે ને એ મેરુ પર્વતની આજુબાજુ 47 નક્ષત્રો ફરતા હોય છે. એ મેરુ પર્વતની મધ્ય રાખી અને દરેક નક્ષત્રના 4 ચરણ હોય છે. એ 47 × 4 એટલે પણ 108 થાય છે. આ ભગવાનના શરીરમાં 108 શુભ લક્ષણો હોય છે. એટલે આ એ બધાના આધારે સામાન્ય રીતે આપણી એક માળા 108 મણકાની હોય છે. હવે આજે 108 મણકાની આપણે માળા ફેરવીએ, પછી બીજી માળા ફેરવીએ ને પછી વચમાં મેરુદંડ કહેવાય છે ને, ત્રણ માળ સમ્ય દર્શન, સમ્ય જ્ઞાન, સમ્ય ચારિત્ર, એના પ્રતિકરૂપે 3 મણકા હોય છે, જેને આપણે સુમેરુ કહેવાય, મેરુદંડ કહેવાય. એટલે એ આપણને ખરેખર તો આ સમ્યકત્વની પ્રાપ્તિનું જ એક સાધન છે. એટલે આપણે જ્યારે માળા ફેરવીએ ને તો એ માળા ફેરવીએ તો એ માળા મેરુદંડને ઉલ્લંઘવી ન જોઈએ. પછી ફરી પાછી આપણે ત્યાંને ત્યાંથી શરૂ કરવી જોઈએ. એક એની પદ્ધતિ છે. ઘણાને ખ્યાલ હોતી નથી, હવે સામાન્ય બાબત બધા રોજ માળા તો ફેરવતા જ હોય છે. તો એ આ આમાં શું છે કે ઘણી વખત આપણું છે ને આનું અશુભ ફળ પણ મળતું હોય છે, અને શુભ ફળ એટલે આનું શુભ જ ફળ મળતું હોય છે. આ મંત્રથી સર્પનું વિષ ઉતરી જાય છે. આ જીવન ધર્મની કૂતરાને મંત્ર આપ્યો તો એને સ્વર્ગની પ્રાપ્તિ થાય, પાર્શનાથ ભગવાન નાગ નાગરી ને મંત્ર આપ્યો તો એને ભવનાથી દેવ પદ્માવતી ને ધરણાંગ થઈ ગયા. એ મંત્ર નો પણ એક પ્રકાર નો પ્રભાવ હોય છે, એ મંત્ર ની પણ એક શક્તિ હોય છે. એ જેમ વિદ્યા છે, મુનિ છે, એમ એ બધાની જે એક પ્રકારની એવી એવો નિયમિત સંબંધ હોય છે, વિદ્યાના કારણે આમ બની જાય, મણી નથી પણ આવું થઈ જાય, એમ એક પ્રકારનો મંત્ર હોય છે. અને આપણી આખી જે પ્રતિષ્ઠાની વિધિ છે ને એ મંત્રથી જ હોય છે. આપણે જ્યાં શાંતિ યજ્ઞ કરી એમાં પણ બધા મંત્રની જ આહુતિઓ આપવાની હોય છે. અને આ પાંચેય કલ્યાણકની અંદર મંત્રની જ વિધિ વિધાન, મંત્રની જ બધા હોય છે. એટલે એ મંત્રની જ બધાની મારા પહેલે ત્યારે જ ભગવાનનું ગર્ભ કલ્યાણકનું આરોપણ થાય છે, દીક્ષા કલ્યાણકનું આરોપણ થાય છે. એટલે મંત્રનો પણ એક મહિમા છે. આપણે બધા અહીંયા સ્થાનિક લોકો આ શાંતિ જાતમાં ભાગ લેવાનું, જો કોઈ ઇન્દ્રિયાણી જેટલો લાભ એમાં આપણને મળે છે. ઇન્દ્ર ઇન્દ્રાણીને તો એવા બોલ્યું બોલવી પડે, પણ એ ઇન્દ્ર એટલે ઇન્દ્રિયાણી જેટલો લાભ ભલે. એટલે એમાં અમુક આપણે આશ્રમ શુદ્ધ ભોજન કરવાનું હોય, બ્રહ્મચર્ય પાળવાનું હોય, સદાચરણ એ બધું તો હોય, પણ એ કરવાથી આપણને એટલો બધો લાભ પણ મળે છે. તો એ મંત્રો આપણે આ કરવાના છે. તો મારું તો એમ કહેવાનું છે કે જેને મંત્રમાં ભાગ લેવો હોય, આજથી જ આપણે રોજ એક એક માળાનું કરો. તમે એક માળા કરશો ને તો તમને કંઠસ્થ થઈ જશે. હજી આપણે મહિનો બે મહિનાની વાર છે, એટલે આપણે સ્થાનિક લોકોએ ખરેખર એમાં ભાગ લેવો જોઈએ. અને બીજું કે એ આપણે જેટલા બને એટલા વધુ આપણે ઓછામાં ઓછા 1,25,000 મંત્ર કરીએ. ને ઘણા લોકો 21,000 કરતા હોય છે, 31,000 કરતા હોય છે, પણ આપણે તો 1,25,000 થઈ શકશે. તો 1,25,000 મંત્રનો આપણે જાપ કરીએ તો રોજ આપણે આમ એમ માનો ને એમ કે 1,25,000 આપણે 5 દિવસનો પ્રોગ્રામ હોય તો રોજના 2,000 થાય. અને 2,000 ને આપણે 20 જણા ભાગ લીધા હોય, 30 જણા લીધા હોય તો 2,000 ને આપણે ભાગ લઈએ, 20 જણા હોય તો 10 માળા થાય, અને 40 જણા હોય તો 5 માળા થાય. તો આપણે વધારે માણસો ભાગ લો બરાબર, એટલે રોજની 3 માળા થાય, 4 માળા થાય, પણ બહુ શાંતિથી એકાગ્રતાથી કરવાની. અને એ આપણા કાયમ જીવનમાં પણ આપણને લાભ આવશે. રોજે રોજ આપણે એક માળા કરવાની, આપણે રોજ ભગવાનની પૂજા કરીએ ને પછી એક માળા આપણે કરી શકીએ. તો એ મંત્ર જે છે, ઓમ રામ રીમ રૂમ રોમ રહ અતિ અવતા સર્વ શાંતિ કુરુ કુરુ સ્વાહા, તો એ મંત્રની પ્રેક્ટિસ, કેમ કે એ મંત્ર પછી તમે કાયમ કરો તો પણ સારું જ છે. તો આપણે અત્યારથી તમે તરીકે શરૂ કરી નાખો તો એ વધારે લાભનું કારણ બને છે. એ આ શાંતિ જાપ પછી આપણે આ મંડપ પ્રતિષ્ઠા જ્ઞાન જ્ઞાની કંઈ કેવું છે, એટલે આપણે સામાન્ય રીતે જાપમાં ભાઈઓને જ બેસાડીએ છીએ, બહેનોને નથી બેસાડતા. એટલે એમાં શુદ્ધિનું બહુ વધારે, એટલે બહેનો પણ એ સામાન્ય રીતે એ માળા કરી શકે છે, બહેનો પણ કરી, પણ પ્રતિષ્ઠાની વિધિમાં બહેનોને આપણે ભાગ નથી લેતા, એ ભાઈઓને લઈએ છીએ. એ તો એ આજે આ શાંતિ વિધાન પછી આજે મંડપ પ્રતિષ્ઠા હોય, નાદિ વિધાનતા હોય, વિધિ અધ્યક્ષ ભગવાનને આપણે બિરાજમાન કરવાના હોય, અને અખંડિત પ્રતિપણ એ બધી વિધિ મંડપની અંદર કરવાની હોય, એ શાંતિ જાપ પછીની આ બીજી મુખ્ય વિધિ છે. તો એ બધા એના જે એ બધા એના જે શ્લોકો છે, એના જે મંત્રો છે, એનાથી એ બધી આજે આ શાંતિ જાપ છે ને, એ શાંતિ જાપમાં પણ એની અંગન્યાસ વિધિ હોય છે. એ જે શાંતિ જાપમાં બેસનારા હોય એમાં પણ પંચપરમેશ્વરનું આરોપણ કરી, પંચપરમેશ્વર વિનાયકચંદ્રની પૂજન કરી, અને એ સંકલ્પ લઈ, એટલે આપણે જે પ્રકારનો 1,25,000 મંત્રનો કે એ રીતનો સંકલ્પ લઈ, અને પછી એની એ શાંતિ જાપમાં બેસવા માટે પણ એની જે પ્રારંભિક વિધિમાં ભાગ લેવો જરૂરી હોય છે. અને ત્યાર પછી આ મંડપ પ્રતિષ્ઠા, ઇન્દ્ર પ્રતિષ્ઠા, સોરી ઇન્દ્ર પ્રતિષ્ઠા નહીં પણ નાંદિ વિધાન, અખંડિત પ્રતિપાન, એ અને જે વિધિ અધ્યક્ષ ભગવાન આપણે શું છે આપણે મહાવીર ભગવાન અને સુધીકીર્તિ ભગવાન છે, તો એ બે માંથી એક ભગવાન ને આપણે વિધિ અર્થે જે પ્રતિષ્ઠિત ભગવાન હોય એમની અધ્યક્ષતામાં એક ભગવાન તો આપણે પ્રતિષ્ઠિત રાખવા પડે, તો એ વિધિ અધ્યક્ષ ભગવાન ને આપણે સૌથી પહેલા મંડપમાં બિરાજમાન કરવાના હોય. મંડપ ની પ્રતિષ્ઠા એનો શ્લોક હોય અને એ વિધિ અધ્યક્ષ ભગવાન ને આપણે બિરાજમાન કરવાના હોય વાસ્તે દાંતે. અને નાંદી વિધાન જે કળશ હોય ને, ખાસ કરીને આપણે માતાજી છે એ કળશ ભરતા, પણ એ આપણે કોઈ બ્રહ્મચારી બહેનો હોય એમાં પાંચ વસ્તુઓ એ કળશની અંદર છાપવાની હોય, વેદ્યા મૂલ્ય રત્ન પ્રશોભમ કંઠી માલા દર્શયુક્ત. તો એ જે આજે નાંદી વિધાન છે એ પ્રતિષ્ઠા વિધિનું એક બહુ મોટું મહત્વનું એક સ્થાન છે. તો જ્યાં આપણે પ્રતિષ્ઠા મંડપ હોય એમાં ત્યાં વિધિ અધ્યક્ષ ભગવાન બિરાજમાન કર્યા હોય ત્યાં આપણે નાંદી વિધાનનો એક કળશ રાખીએ છીએ પાંચ વસ્તુ. કે જ્યાં શાંતિદાસ વિનાયકંત બિરાજમાન કર્યા હોય ત્યાં પણ એક રાખતા હોઈએ છીએ. અને અખંડ ગીત પ્રતિપન એ આપણે એ અખંડ ગીત જ્યાં સુધી આપણો પ્રોગ્રામ ચાલે ત્યાં સુધી આપણો એક જ્ઞાનનો દીપ છે એના 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 પ્રતીક રૂપે એ આપણે એ દીપનું પણ પ્રજ્વલન ત્યાં કરવાનું હોય છે. અને એ અને તે ઉપરાંત એક ધર્મ ધજાનું રોહણ એ પણ આપણે કરવાનું. આ બધું ત્રણે કાર્ય લગભગ સાથે સાથે થતું હોય છે. આ ધર્મ ધજા છે એ પણ એક મહત્વની વસ્તુ છે. આપણો સામાન્ય રીતે જે પ્રતિષ્ઠા મંડપ હોય એમાંથી બમણી ઊંચાઈ વાળો ધર્મ ધજા હોય છે. એમાં પાંચ કલર હોય છે જે પંચપુણ્યતિના પ્રતીક છે, પંચ કલ્યાણકના સૂચક છે. અને ખાસ કરીને ભૌમિક જીવોને આહ્વાન કરે છે કે ભાઈ અહીંયા આવો મહાન રસમ ચાલી રહ્યો છે, તમે બધા આવો વધારો. તો અને આપણા જૈન ધર્મની પંચકલાકની એક સર્વોપરિતા ઉત્કૃષ્ટતા પણ એ બતાવનારો છે. તો એવો ધર્મધ્વજનું આરોહણ પણ આપણે એવું વિધિ વિધાનપૂર્વક ત્યાં કરીએ છીએ. તો એ ધર્મધ્વજનું આરોહણ એ પણ એક એની મહત્વની વિધિ છે. પછી આચાર્ય અનુજ્ઞા ગુરુ આજ્ઞા લંબન અને ઇન્દ્ર પ્રતિષ્ઠા એ કામ આપણે કરવાનું હોય છે. જે એમાં શું છે પંચકલાક પંચ પંડિત મંડળ વિધાન કરતા હોય છે, યાદ મંડળ વિધાન કરતા હોય છે. અને આજે ખાસ કરીને આજે કંઈ કાર્ય ઉજવાય છે દેવોની સ્વધર્મ ઇન્દ્રની મુખ્યતાથી કરવાની છે. ભલે આપણે બધા પણ ભાગ લઈએ છીએ મનુષ્ય, પણ એની મુખ્યતા આ પ્રસંગ કોની અધ્યક્ષતા કોની મુખ્યતાથી તો સ્વધર્મ ઇન્દ્ર છે. ઇન્દ્ર અને બીજા જે ઇન્દ્ર છે ઈશાન ઇન્દ્ર ને બધા, તો એ બધાની આપણે પ્રતિષ્ઠા આપણે કરવાની હોય છે. તો એના માટે આપણે આચાર્ય પાસેથી અનુજ્ઞા લેવાની હોય, ગુરુ આજ્ઞા આપણે કાન ગુરુદેવ છે એની પણ આપણે આજ્ઞા મેળવવાની છે. અને એ રીતે એની જે ઇન્દ્રની એક પ્રતિષ્ઠાની વિધિ હોય છે, તો એ ઇન્દ્ર પ્રતિષ્ઠાની વિધિ એ રીતે કરવામાં આવે છે. એમાં ખાસ કરીને પ્રયોજન તો એ છે કે આપણા સમય આપણી શક્તિ અને આપણું આપણું જે કંઈ તન મન ધન છે એ બધાનો સદવ્યવ કરવાનું ઉત્તમ સ્થાન હોય તો આ પંચ કલ્યાણ છે. આપણા સમયનો મોટા મોટો સદુપયોગ આ છે, શક્તિનો ઉપયોગ આ છે, આપણા પૈસાનો ઉપયોગ પણ આ છે. પૈસા છે એ ચંચળ છે, એ અસ્થિર છે. અને આપણે ભોગ ઉપભોગમાં વાપરીએ, આજીવિકા માટે વાપરીએ કે બીજા કોઈ પણ કાર્ય માટે વાપરીએ, પણ આ પંચકલ્યાણક માટે જે દેવશાસ્ત્ર ગુરુ માટે જે પૈસા વપરાય એનાથી ઉત્તમ એનો સદવ્યય કંઈ જો હોતો નથી. તો આપણી શક્તિ અનુસાર આપણા ધનનો પણ સદવ્યય થાય, આપણા તન મનનો પણ થાય, આપણા સમયનો પણ થાય, આપણી શક્તિનો પણ થાય. તો એના માટે આપણે આ ઇન્દ્ર પ્રતિષ્ઠા હોય છે. ઇન્દ્રમાં જે રહ્યા હોય પછી વેપાર ધંધા વિષય કસાય એ બધાથી વિમુક્ત રહે છે. પછી આપણે આ જે પ્રતિષ્ઠાના દિવસો હોય એ દિવસો દરમિયાન મોબાઈલ ચાલુ હોય, દુકાનમાંથી ફોન આવે, એ બધું ત્યારે આપણે બંધ રાખવું જોઈએ. તો જ આપણે એનો સાચો લાભ મેળવી શકીએ, નહીંતર એનો આપણને લાભ ન મળે. આપણે આપણી સમર્પણતાથી, એકાગ્રતાથી, સ્થિરતાથી, શાંતિથી આપણે જો એનો લાભ, બીજી આપણે માથામાં બોજો રાખીએ, આપણે બીજી પ્રવૃત્તિ ચાલુ રહે, તો પછી આપણે આનો લાભ મેળવી ન શકીએ. તો આટલા દિવસ પૂરતું તો આપણે આ બધું બંધ કરી નાખવાનું, ગુરુદેવ કહેતા કે બેંગ્લોર માં પ્રતિષ્ઠા થઈ ગઈ, પછી રાતો રાત ભાવ વધી ગયા, ડબલ થઈ ગયું. એટલે આપડા પુણ્ય હશે તો ક્યાંય એવું નથી જવાનું. જગત માં બહાર નું કાર્ય તો પુણ્ય ને આધીન છે. એ આપણું પુણ્ય હશે એ તો એ આપણને ગમે ત્યાંથી મળવાનું છે. આપણે ઓછું કામ કરીએ, ન કરીએ, બધું કરીએ, ગમે તે કરીએ, પણ એ પુણ્ય ના હિસાબ. પુણ્ય ગુરુદેવ તેમ કહે છે, જેને પુણ્ય નો ભરોસો નથી તો આત્મા નો ભરોસો કેવી રીતે આવશે? એટલે અને તો આપણે એ બીજી સંસારિક વેપાર ધંધાની વિષય કસાઈની બધી જ પ્રવૃત્તિઓને બંધ કરી અને એકમાત્ર આપણે આ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંપૂર્ણ રીતે આપણે સમર્પિત થઈએ, એ જ આપણા પ્રતિષ્ઠા મહોત્સવની સાચી ઉજવણી. પછી બીજી વસ્તુ કાલ કરશો. સદગુરુદેવ